ઓમ શાંતિ. બધા સુસ્તીમાંથી સ્ફૂર્તિમાં આવી ગયા છો ને, તો થોડી ચુસ્તીથી બોલીશું. ઓમ શાંતિ. એક સુર અને એક તાલથી જ્યારે ઓમ ધ્વનિનો ગુંજારવ થાય છે, તો ઓમ એટલે અહમ આત્મા. આપ સૌએ પહેલા દિવસે આપણો પોતાનો પરિચય, હું આ શરીરથી અલગ એક દિવ્ય ચેતના છું, આત્મા છું, શક્તિ છું, એ વિષય ઉપર જાણ્યું. અને કદાચ આ બે દિવસમાં એનો અનુભવ પણ કરવાનો પ્રયત્ન કર્યો હશે. આ આત્મા શક્તિ એ એટલી બધી શક્તિશાળી છે કે આત્મા શક્તિ જાગૃત થાય છે, એ ચેતના આંતરિક સ્વરૂપને અનુભવ કરે છે, તો ઘણી બધી શક્તિઓ આપણા જીવનમાં આવી શકે છે. અને આ આત્મિક શક્તિની જરૂર આપણા જીવનમાં કેટલાક પડકાર કહેવાય છે, લાઈફ ઇઝ અ ચેલેન્જ, મીટ ઇટ, એ પડકારને ઝીલવાની જરૂર પડે છે. અને તેમાં પણ આ કળિયુગી અશાંતિ, અરાજકતા, આતંક, અત્યાચાર, ભ્રષ્ટાચાર, અનેક પ્રકારના વિવિધ પ્રશ્નોની આ દુનિયા છે, વિષમતાઓથી ભરેલી આ દુનિયા છે, આ કળિયુગમાં આવી અનેક સમસ્યાઓનો સામનો કરવા માટે શેની જરૂર છે? આત્મબળની. તો આજે એક એવા વિષયની ચર્ચા, એક એવા વિષય માટે આપણે જરાક જાગૃત થવાની જરૂર છે, અને તે વિષય છે, ખ્યાલ છે ને બધાને, જીવનમાં અંધશ્રદ્ધા, કુરીતિ, કુરિવાજ, વ્યસનો, વિકારો કે બુરાઈથી કેવી રીતે બચી શકાય. કારણ કે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં વેદનાઓનો મહાસાગર છે. વ્યસન, વિકાર, બુરાઈઓ, હું કહીશ કે ક્યારે કઈ ઘડીએ આ જ્વાળામુખી ફાટશે એ કહી શકાય એમ જ નથી. ઘર ઘરમાં આ વ્યસનનો જ્વાળામુખી, જ્વાલાનું અત્યંત પ્રજ્વલિત રૂપ લઈ ચૂક્યો છે. અને ત્યારે ઘણી વખત ઘણા લોકો મને કહે છે કે શું બેન, તમે આ એક ભાષણ આપી દેશો કે તમારો આ ઉપદેશ તમે કહી દેશો એટલે બધા વ્યસન મુક્ત બની જશે, કુરિવાજોથી મુક્ત થઈ જશે. પરંતુ આવા પ્રશ્નોથી હિંમત હારી જવાની જરૂર નથી. ગમે તેટલી લાંબી મુસાફરી હોય પણ એની શરૂઆત તો આપણે દરેક કદમ પગલાથી કરવી પડે છે. એટલે આજે આપણે જરાક સજાગ બની અને આ વિષય ઉપર થોડો ઊંડાણથી જાત સાથે સંવાદ કરીએ. આજે ઘરમાં એક વ્યસની વ્યક્તિ છે, દારૂ પીનાર છે, સિગરેટ, બીડી, તમાકુ, ચરસ, ગાંજો, આગળ ઘણા બધા છે, એની લિસ્ટ બહુ જ લાંબી છે. પરંતુ નાના નાના થોડા થોડા, જેને કહીશું કે શરૂઆત જ છે, પણ આ શરૂઆતની લાગેલી તલપ પતનના કયા પગથિયા સુધી લઈ જશે તે કહી શકાય તેમ નથી. જેમ શાહીનું એક ટપકું જ ધીરે 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 મોટું સ્વરૂપ લઈ અને વિસ્તરતું જાય છે, તેમ વ્યસનની શરૂઆત ઘણા બધા કારણો છે. જીવનની અંદર અચાનક વિપરીત પરિસ્થિતિ, ના ગમતી કે અનિવાર્ય, ના છૂટકે એને સ્વીકારવી પડે એવી કોઈ પરિસ્થિતિ આવે છે અને એમનો સામનો નથી કરી શકતા, મન ખૂબ જ વ્યથિત ચિંતિત બની જાય છે, ત્યારે એ સંજોગોને ભૂલવા માટે માણસ નાનકડા, જેમ તણખલાનો સહારો લે એવી રીતે આ વ્યસનનો સહારો લઈ લે છે. કેટલીક વખત પરિવારનો પ્રેમ કે હૂંફ ન મળવાને કારણે માનવી એકલતાનો, અકેલાપણાનો અનુભવ કરે છે અને તે વખતે વ્યસન તરફ વળી જાય છે કે ઢળી જાય છે. કેટલીક વખત સંગદોષના કારણે ક્યારેક એવો સંગ મળી જાય છે, એવા સંગઠનમાં વ્યક્તિ જતો રહે છે કે ત્યાં બધાની સાથે એ કાર્ય કરવા માટે મજબૂર બની જાય છે. કેટલીક વખત જોઈએ છીએ તો વારસાગત, ભાઈ બાપદાદાના 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 બાપદાદા આ કાર્ય કરતા આવ્યા અને કરતા કરતા અજાણપણે, જેમ બાળકની પાસે જાને જરા આટલી બીડી લઈ આવતો, આ પેકેટ લઈ આવતો, ગામડા ગામમાં ઘણીવાર ખાસ આવું બનતું હોય છે અને માટે એક અનુકરણ વૃત્તિ સહજ હોવાથી પાછળનું નુકસાન શું છે તેનો લાંબો વિચાર નથી ચાલતો હોતો, પરંતુ મોટાઓ કરી રહ્યા છે માટે આપણે કરવાનું, એટલે દેખાદેખીથી પણ ક્યારેક આ વ્યસનોમાં વ્યક્તિ ચાલ્યો જાય છે. આવા ઘણા બધા સંખ્યાબંધ કારણો છે, પણ આજે મને વિચાર આવે છે કે આપણે કારણોમાં જવા કરતા એનું નિવારણ શું હોઈ શકે, જો એની એક તંદુરસ્ત ભરી ચર્ચા કરીએ અને જો એ નિવારણ શક્ય હોય તો જરૂર એને અપનાવી લઈએ. કારણ સિગરેટ બીડીના માત્ર એક કસથી શરૂ થયેલું આ વ્યસન એનો સિલસિલો જ્યારે લંબાવી દે છે, એની માત્રા જ્યારે વધારી દે છે, ત્યારે માત્ર શારીરિક જ નુકસાન નથી થતું, શરીર તો બહારથી રૃષ્ટપુષ્ટ પણ અંદરથી ખાલી ખોખલું બની જાય છે, નર્યું હાડ પિંજર. પરદેશમાં એવા ઘણા દેશ છે કે જ્યાં ઠેર ઠેર આવી રીતે હાડપિંજરના એક તરફ બીડી સિગરેટ પીતા હાથ બતાવ્યા છે અને બીજી તરફ ઘણા મેગેઝિન્સ દ્વારા ઘણા પોસ્ટર લગાડીને લોકોને ચેતવવામાં આવી રહ્યા છે. તો માત્ર શારીરિક નુકસાન નથી થતું, પરંતુ બુદ્ધિ શક્તિ પણ કુંઠિત બની જાય છે. વિવેક શક્તિ નિર્માલ્ય બની જાય છે. સામાજિક આજકાલ તો એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે કે અરે હોય, આ તો એક ફેશનનું, આ એક સ્ટેટસનું સિમ્બોલ છે. આવું તો હોય જ, આવું તો કરવું જ પડે. પરંતુ ખરેખર જો આપણે જોવા જઈએ તો સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક, બૌદ્ધિક સર્વાંગી રીતે જોવા જઈએ તો નુકસાન જ નુકસાન છે. અને ત્યારે આપ વિચારી શકો છો કે ઘરમાં એક વ્યક્તિને લાગેલું વ્યસન મારી પાસે લાખો કિસ્સાઓ છે, હજારો નહીં લાખો. પત્ની અકાળે વિધવા બની જાય, બાળકો અનાથ બની જાય, મારઝૂડ ચાલતી હોય, કારણ કે આ તલપ એવી છે કે આ તલપમાંથી છૂટવું બહુ જ મુશ્કેલ છે. અને જ્યારે તલપ લાગી જાય છે ત્યારે અન્ય દૂષણો પણ એની સાથે સાથે સામેલ થઈ જાય છે. ચોરી, જૂઠ, છુપાવવું, દૂર ભાગવું, અનેક પ્રકારની પરેશાનીઓ ઘર પરિવારમાં ઊભી થઈ જાય છે. એક દાખલો અહીંયા હું કહું તો મને અયોગ્ય નહીં લાગે. ખૂબ જ નાનકડો સરસ પરિવાર, જુવાનીનો લોહી, એવો સરસ પરિવાર, નાનકડી દીકરી 7-8 વર્ષની, 3 વર્ષનો ગુલાબના ગોટા જેવો દીકરો, ભણવામાં અવ્વલ નંબર લાવે, પત્ની પણ એટલી જ શિક્ષિત, ભણેલી ગણેલી, સમજદાર, પરંતુ એ ભાઈને સંગદોષમાં એ બીડી અને સિગરેટનો એવો નશો, એવો નશો ચડી ગયો કે વાત ના પૂછો. કેટલા પ્રયત્નો કર્યા, કેટલા કાલાવાલા કર્યા, પરંતુ શું, આરંભે સુરા, 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું ચાલે, ફરી પાછી એ તલપ લાગી જાય. એક વખત જેમ આજે આપસો અહીંયા શિબિરમાં આવ્યા છો, એવી જ શિબિર ત્યાં ભરાયેલી હતી. અને એ ભાઈ શિબિરમાં આવ્યા પછી એમના મિત્રો મને વારંવાર વિનંતી કરવા લાગ્યા કે બેન, આટલું તો એમને કહો જ તમે, આ તો તમે લઈ જ લો એમની પાસેથી. ત્યારે ખૂબ છાતી ઠોકીને ગૌરવથી કહેતા કે અરે હોય, ઘણા બધા દેવી દેવતાઓ અને પરમાત્મા એટલે કે પ્રભુ ઈશ્વર પણ આવા ઘણા ઘણા વ્યસનોમાં છે. આત્મા જ્યારે કોઈ કમજોરીને છોડી નથી શકતી ત્યારે એ દાખલો પણ કોનો આપે છે? પરમાત્માનો. એટલે એમ કહેતા કે શંકરજીએ પણ ભાંગ પીધી હતી, હું તો કંઈ જ નથી. આવી ઘણી વાતો સામે લાવીને મૂકી દે ખૂબ જ સમજાવીને પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કરવાથી થોડાક સમય માટે છૂટી પણ ગયો, પરંતુ એક વખત અચાનક જ આવી ગયા. હાથમાં પેલો બાટલો લીધેલો હતો, નળીઓ લગાડેલી હતી. મેં કહ્યું કે કેમ? તો કે સૌથી પહેલા દવાખાનામાંથી છૂટીને તમારી પાસે જ આવ્યો છું. એક મહિનાથી દવાખાનામાં છું, પણ એક સેકન્ડ પણ તમને ભૂલી નથી શક્યો. સતત તમારા વાક્યો, તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ અને તમારી સમજ મને વારંવાર યાદ આવતી હતી કે જો તે વખતે મેં માન્યું હોત તો 73 મણનો તો વચ્ચે આવી ગયો. તો મારી આ સ્થિતિ કે આ દશા ન હોત અને છેવટે આ મોઢું પણ ખુલી નહોતું શકતું, બોલી પણ નહોતા શકતા, અને સ્થિતિ પરિસ્થિતિ એ આવી કે આ જડબા ચોકઠું, ધીરે ધીરે જીભ, ઘણું બધું થોડું 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 કરતા કાપતા 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 ઘણા બધા અંગ જે નાના નાના જરૂરી છે એ બધા જ કાઢી નાખવા પડ્યા. એમને કેન્સર થઈ ગયું. માત્ર કાઢી નાખવા પડે એટલું જ નહીં, પણ બોલવાની શક્તિ કે ખાવાની શક્તિ, આ બંને ક્રિયાઓ બંધ થઈ ગઈ. પોકે ને પોકે નાના બાળકની જેમ રડ્યા કરે અને એમની પત્ની વારંવાર આવીને કહે કે બેન, હવે તો આ મેડિટેશન, આ રાજયોગ એક જ એનો ઉદ્ધાર છે, હવે તો હાથમાંથી બાજી સરી ગઈ છે, હવે શું થઈ શકશે? અને મૃત્યુ તો નજીક હતું અને નિશ્ચિત હતું, પણ મૃત્યુ પહેલાની જે સ્થિતિ અને પરિસ્થિતિ હતી એ એટલી બધી કરુણ હતી કે હું આજે વર્ણન પણ તમારી સામે કરી શકું તેમ નથી. ભાવે ચડી ચડીને, દિવાલે માથું પછાડી પછાડીને એ વેદના એમનાથી સહન નહોતી થતી. ધીરે ધીરે આપ સૌને ખ્યાલ હશે, અહીંયા તમને સ્લાઇડ્સ પણ બતાવવામાં આવશે કે કેવી રીતે આ વ્યસનોથી જે ઉત્પન્ન થતી બીમારી છે એની શરૂઆત પછી એનો અંત અને એનું રૂપ કેટલું ભયંકર અને કેટલું બિહામણું હોય છે એની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. તો કહેવાનો ભાવ કે ઘર પરિવારમાં એક જ વ્યક્તિ વ્યસની હોય છે, પરંતુ કેટલા બધાના પરિવારના પ્રત્યેક સદસ્યને, દરેક સભ્યને એ માનસિક અને આર્થિક રીતે, સામાજિક અને શારીરિક રીતે એ કેટલી બધી રીતે નુકસાનકારક હોય છે. તમે બધા જ એવા સમાજની અંદર છો, એવા વાતાવરણની અંદર છો. કદાચ બહેનો વિચારી રહી છે કે આજની આ વાતો તો ભાઈઓને લાગુ પડશે, પરંતુ એવું નથી. આપણે બધા જ દરરોજની ઓછામાં ઓછી 3 બીડી તો પીએ જ છીએ. વિચાર કરી રહ્યા છે કે બહેન ક્યારે અમને જોઈ ગયા, હા કઈ રીતે? આપણી આસપાસના વાતાવરણમાં એટલી બધી બીડી, સિગરેટ પીવાઈ રહી છે, એટલા બધા મસાલા ખવાઈ રહ્યા છે કે એના ધુમાડા, એના જે પ્રકંપન છે એની અંદર ઉત્પન્ન થતા જે વાતાવરણમાં હવા ફેલાય છે તે કોનામાં જાય છે? આપણા બધાના શ્વાસમાં જાય છે. એટલે ઘણી વખત ઘણા વ્યક્તિઓ પ્રશ્ન કરે છે કે બેન, અમે એવા કિસ્સાઓ પણ જોયા છે કે જેમણે ખરેખર જ કોઈ વ્યસન ક્યારેય કર્યું નથી અને છતાં એમને આવી બીમારી થાય છે, આવું કેમ? એટલે માત્ર એક વ્યસન જ આ બીમારીનું કારણ નથી, પરંતુ બીજા પણ ઘણા બધા કારણો છે, પણ વ્યસન એ એનું બહુ જ મોટા સ્વરૂપનું કારણ છે. અને બીજું કારણ જેમ મેં બતાવ્યું કે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી તો આપણે બધા જ વત્તા ઓછા આવશે એના શિકાર બની જઈએ છીએ. અને એમાં પણ ઘણી વખત એવું બને છે, એક બાને હમણાં જ મળવાનું થયું એટલે હસતા હસતા કે બેન, બોન હવે તો જવાના દાડા આવ્યા, હવે જતા જતા ક્યાં મૂકી દઉં, એના કરતા જેટલું ખવાય એટલું તમાકુ છીકણી લઈ લઉં તો સારું. પણ જવાના જ દાડા આવ્યા છે તો છેલ્લે છેલ્લે એક ડોક્ટર પાસે હમણાં જવાનું થયેલું તો ખૂબ દર્દી પરેશાન થઈ ગયો. એક તરફ ઓક્સિજન ચડાવવામાં આવ્યો પણ છતાં એ કે લાઈન તાર છેલ્લે છેલ્લે એક કોથળી, જવાનું જ છે તો છેલ્લે છેલ્લે, એમાં એનો દોષ નથી હોતો. ઘણી વખત આપણે વ્યસન તરફ વળેલી બંધાણી વ્યક્તિઓને જોઈ અને આપણે ક્યારેક નફરત કરી લઈએ છીએ, અથવા ક્યારેક એને શું આમ એ નજરે જ જોતા હોઈએ છીએ, પરંતુ ના, ખરેખર તો દિલમાં એક દયા અને એક એવી લાગણી ઉત્પન્ન થાય કે આ બિચારી આત્મા જરૂર એના જીવનમાં કોઈક એવી પળો, કોઈક એવી ઘડીઓ, કોઈક એવો સમય આવી ગયો છે જેથી આ દિશા તરફ વળી છે. તો ખરેખર એવી આત્માઓ પ્રત્યે વધુ ને વધુ રહેમ દિલ બની અને એ આત્માઓને આપણે એવો પરમાત્મા પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ આપીએ, એવી એક આધ્યાત્મિક શક્તિથી સબળ બનાવીએ કે જેથી આ વ્યસનોમાંથી, વિકારોમાંથી, વ્યર્થ વિચારોમાંથી આત્મા મુક્ત બની જાય. તો વ્યસનોનો પ્રભાવ, વ્યસનોથી થતા નુકસાન, વ્યસન જીવનમાં આવે એના કારણો, આ બધી વાતોને બાજુમાં મૂકી હું માત્ર એટલું કહીશ, કદાચ અત્યારે હાથ ઊંચા કરાવું તો જરાક અયોગ્ય લાગશે કે ભાઈ સભામાં કેવી રીતે આપણે હાથ ઊંચો કરીએ, કે ખરેખર મારામાં વ્યસન છે. પરંતુ આજે પરમાત્માની આગળ સાચા દિલથી આ એક એવો ઈશ્વરીય પ્રભુ દરબાર છે, આ એક એવો શક્તિ પ્રાપ્ત કરી આત્માને સબળ બનાવવાનો સભામંડપ છે, આ એક એવું શાંતિવન પરિસર છે કે જ્યાંથી નવું જીવન પ્રાપ્ત થઈ શકે છે, જીવનની દશા અને દિશા બદલાઈ શકે છે, મનની ભાવનાઓ અને વૃત્તિઓમાં પરિવર્તન લાવી શકાય છે. આ એક એવું સુંદર શક્તિશાળી વાયુમંડળ છે. તો પ્યારા ભાઈઓ અને બહેનો, આજે સૌ આપણે મક્કમ મનથી દ્રઢ સંકલ્પને પરમાત્માની આગળ મૂકીએ. મને આજે કહેતા ખૂબ જ ગૌરવ અને ખુશીની લાગણી થઈ રહી છે કે આપના જેવા જ સદગ્રહસ્થી ભાઈ બહેનો આ વિશ્વવિદ્યાલયના નિયમિત વિદ્યાર્થીઓ છે. આ સત્સંગમાં આવનાર ભાઈ બહેનો જેમ આપ સૌ સમાજ, વ્યવહાર, ગ્રહસ્થ, કાર્ય, સર્વિસ, ધંધો સંભાળી રહ્યા છો, એવી જ રીતે આ વિશ્વવિદ્યાલયના આખા વિશ્વમાં 8000 જેટલા કેન્દ્ર છે અને તેમાં નિયમિત રીતે આ સત્સંગનો અભ્યાસ કરનાર, રાજયોગનો અભ્યાસ કરનાર, આધ્યાત્મિક જ્ઞાન એટલે કે સમજ અને રાજયોગ એટલે કે શક્તિ, સમજ અને શક્તિ બંનેનો સુભગ સમન્વય થાય છે ત્યારે જ આપણા સ્વભાવમાં કે આપણા વિચારોમાં પરિવર્તન આવે છે. તો જ્યારે આ વિશ્વવિદ્યાલય એક પાનનું બીડું ઉઠાવી અને પ્રત્યક્ષ ઉદાહરણ આપની સામે મૂકી રહી છે, એવા આ 8000 કેન્દ્રોમાં 7 લાખ ભાઈ બહેનો નિયમિત રીતે આવે છે. અવારનવાર આવતા ભાઈ બહેનો પણ કદાચ તમે કહેશો કે શું બધા જ ભાઈ બહેનો, હું કહીશ કે ખરેખર બધા જ ભાઈ બહેનો જેમનું જીવન નિર્વ્યસની છે, જેઓ સંપૂર્ણતયા વ્યસનોથી મુક્ત રહેવાનો દ્રઢ સંકલ્પ લઈ અને જીવનને, ચરિત્રને ઉજ્જવળ બનાવવાના પૂરેપૂરા પ્રયત્નમાં છે. તમને ખુશી નથી થઈ રહી? તો તાળી તો પાડો, આ ખુશીની તાળી એવી સરસ રીતે વગાડો કે એ અંતરની તાળીથી આપણી અંતરમાં પણ એવો એક દિવ્ય પ્રકાશ જાગે, આત્મા ઝનઝની ઉઠે કે આપણે બધા પણ આ પ્રયત્નમાં જોડાઈ જઈએ. જોડાશો ને બધા? ખભે ખભા મિલાવી, કદમ કદમ મિલાવી અને આપણે જો દ્રઢ સંકલ્પ કરીએ તો પરમાત્માએ માત્ર અમને બહેનોને આ જવાબદારી નથી સોંપી, આપ બધા પણ અમારી સાથે છો ને? જી હા કે જી ના? જી હા. માત્ર આટલી મોટી ભર બહેનો તો શું કરી શકશે, પણ આપના જેવા સદગ્રહસ્થી ભાઈ બહેનો કે જેઓ દુનિયાના, સમાજના કાર્યોના ઘણા બધા અનુભવી છો, તો જ્યારે આપણે બધા સાથે મળી અને પરમાત્માએ સોંપેલું આ કાર્ય ઘર ઘર કો તુમ સ્વર્ગ બનાવો, ઘર આંગન કો ફુલવારી, દેખ રહી દુનિયા સારી, તુમ પે બડી જિમ્મેવારી, તો કદાચ કોઈ કહેશે કે બેન સમાજ આવો થઈ ગયો છે, વિશ્વ આવું બની ગયું છે, વાતાવરણ આવું બની ગયું છે, તો આપણે કઈ પગમાં દજાઈ છે તો આખી પૃથ્વી પર ચામડું ચોડવા નહીં જઈએ, પણ આપણા પગ જેટલા પગરખા તો પહેરી લઈશું ને જેથી પગમાં નહીં દજાય. વિશ્વને બદલવાની વાત પછીની છે, બીજાઓને બદલવાની વાત પછીની છે. વી કાન્ટ ચેન્જ ધ ઇવેન્ટ બટ વી કેન ચેન્જ અવર મેન્ટલ એટીટ્યુડ ટોવર્ડ્સ ધ ઇવેન્ટ. પરિસ્થિતિ કે સંજોગો કે વ્યક્તિઓ કે વાતાવરણને કદાચ આપણે નથી બદલી શકતા, પરંતુ સ્વયંને બદલવા માટે તો આપણે જવાબદાર છીએ. સ્વયંના વિચારોમાં પરિવર્તન આવે તો વિચાર પરિવર્તનથી જ, માન્યતાઓના પરિવર્તનથી જ, જીવનના સિદ્ધાંતોના પરિવર્તનથી જ આપણે સંસ્કારમાં પરિવર્તન, સ્વભાવમાં પરિવર્તન લાવી શકીશું. અને આ કાર્ય પરમપિતા પરમાત્માએ ઈસવીસન 1937 થી આરંભ કરી દીધું છે. આજે કેટલા વર્ષ થયા ગણી કાઢો. આટલા વર્ષમાં પરમાત્માના આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગના બળથી સંસારના અનેક નર નારીઓએ પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આપ સૌ એમાંના એક ભાગ્યશાળી આત્મા છો. હજુ પણ મોડું થયું નથી, હજુ પણ સમય છે. પરમાત્માએ કહ્યું છે કે ટુ લેટનું બોર્ડ લાગે એ પહેલા આપ આવી ચૂક્યા છો. કેટલા બધા ભાગ્યશાળી છો. હવે આ મળેલા ભાગ્યને વારંવાર યાદ કરી અને આજે નક્કી કરો કે મારા જીવનમાં હું કોઈ પણ વ્યસનને સ્થાન નહીં આપું. કુરીતિ, કુરિવાજ, અંધશ્રદ્ધા કઈ કઈ છે આપણે એની વાતોમાં નથી જવો, ઘણી બધી છે. ભાઈ આટલું દહેજ આપવું જ પડશે, આટલું કાર્ય કરવું જ પડશે. અમારા સમાજમાં તો આવી પ્રથા, અમારા સમાજમાં તો આવા રિવાજ. પરંતુ આ રીત રિવાજોને બદલવા માટે પણ શેની જરૂર છે? મનની મક્કમતા. કારણ કે સમાજ બે દિવસ બોલીને બંધ થઈ જશે. તમે વિચારી શકો છો કે અમારા જેવી બ્રહ્માકુમારી બહેનો જ્યારે બ્રહ્માકુમારી બનવાના પથ ઉપર અગ્રસર થઈ હશે ત્યારે એમની સામે કોઈ જ વાતો નહીં આવી હોય. આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે સમાજ વ્યવસ્થા, સમાજ જીવન, સમાજની ચીલાચાલુ પદ્ધતિઓથી કેટલીક વાતો જ્યારે જુદી તરી આવે તો એમની સામે કોઈ જ પ્રશ્ન નહીં આવ્યા હોય? ચોક્કસ આવ્યા હશે. પણ જેમ કહેવાય છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, તેમ જ્યારે વ્યક્તિ પોતે પોતાનું મન મક્કમ કરે છે, જીવનમાં દ્રઢ સંકલ્પ કરે છે, સત્યને સમજી ગયા પછી જે સનાતન સત્ય છે, સારું એ તો સારું જ છે, જેમ ખરાબનો પ્રભાવ, બુરાઈઓનો પ્રભાવ થોડાક સમય સુધી, એટલે કહેવાય છે ને કે સત્યની સદીઓ છે, એ સદીઓ સુધી ચાલતું રહે છે, અનંત છે, અવિનાશી છે. તો પરમાત્માએ જે સત્યનો માર્ગ, સદગુણોનો માર્ગ જે તમે 2-3 દિવસથી સાંભળી રહ્યા છો કે જેમાં સત્ય જ્ઞાન, સદભાવનાઓ, સદગુણો અને સર્વશક્તિઓ, જે પરમાત્માનો અવિનાશી વારસો છે, જે આત્માનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ જ્યારે આ આત્માની ઉપર એની આજુબાજુના આ લેયર, આ પ્રભાવ, વાતાવરણનો પ્રભાવ પડતો જાય છે ત્યારે ધીરે ધીરે આત્મા કેવી બની જાય છે, ડિસ્ચાર્જ થઈ જાય છે, બેટરી નિર્બળ બની જાય છે. અને નિર્બળ બની જાય છે ત્યારે જ એ કહે છે કે હું નહીં છોડી શકું, આ મારાથી શક્ય નહીં બને. એટલે ખરેખર વિચારી શકીએ, આટલી નાનકડી બીડી 6 ફૂટના માણસને શું કરી લે છે, બંધનમાં બાંધી દે છે. તું નહીં પીતા બીડી કો, બીડી તુજકો પીતી હે. એટલે ઘણા પાછા હસતા હસતા કે બેન બીડી તો સ્વર્ગની સીડી છે. તો વાત તો સાચી જ છે ને. એટલે કોઈએ કહ્યું કે ભાઈ આ ધીમું ઝેર છે, તો કે કઈ વાંધો નહીં, મારે ક્યાં ઉતાવળ છે, ધીમે ધીમે. એટલે ઘણી વખત આપણે આ વાતને એટલી હસવામાં લઈ લઈએ છીએ, એટલે કે એટલી સહજતાથી લઈ લઈએ છીએ, પણ ખરેખર આ બધા જ વ્યસનોનો સિલસિલો જ્યારે શરૂ થાય છે અને પછી જે જીવનમાં ઘટનાઓ ઘટે છે એનો ખૂબ લાંબો ઇતિહાસ હું આજે વર્ણન કરી શકું તેમ નથી. તો આ માત્ર એટલું જ કહેવાનું છે કે આ વ્યસનો, આ કુરિવાજો, આ અંધશ્રદ્ધાઓ ને દૂર કરવા માટે સૌથી પહેલું જોઈશે આત્મબળ. હું આત્મા બળવાન બનો, શક્તિશાળી બનો, દ્રઢ સંકલ્પધારી બનો અને જીવનમાં અમુક પ્રતિજ્ઞા, અમુક સિદ્ધાંત, અમુક વાતોને મારા જીવનમાં નથી જ આવવા દેવી, એટલે નથી જ આવવા દેવી, ડુ ઓર ડાય. આ મારે નથી કરવું તો નથી જ કરવું એવી દ્રઢતા. જે નેગેટિવ છે, જે નકારાત્મક છે, જે નુકસાનકારક છે, હમણાં જ ચર્ચા ચાલી રહી હતી ત્યારે કહ્યું કે ખરેખર આ તમાકુ, આ મસાલા, આ તુલસી, તુલસી તો ખવાય ને, પણ કઈ તુલસી. એક વખત મારે એવું જ થયું, જયારે નવું નવું નીકળ્યું હશે ને તો તમારામાંથી કઈક શિબિરમાં કોઈએ કીધું, બેન તુલસી તો ખવાય ને એમ કે. મેં કીધું હા ભાઈ, તુલસી તો બહુ સારી, આરોગ્ય સુધારે. પણ ખરેખર કઈ તુલસીની વાત હતી, તો કે આ પડીકી વાળી. એટલે નામ પણ જો કેવું પવિત્ર રાખવામાં આવે છે, એ નામના નેજા હેઠળ કામ જુઓ કેવું થઈ રહ્યું છે. એટલે ઘણી વખત એવું જોવામાં આવે છે કે આટલું નાનકડું પડીકું, આટલી નાનકડી બીડી પણ માનવીને નિર્બળ બનાવી દે છે. પણ છોડો તો છૂટે. ખરેખર વ્યસને માણસને પકડ્યા છે કે માણસે વ્યસનને પકડ્યું છે, એટલું કહેશો કે જન્મતાની સાથે જ કોઈએ બીડી શરૂ કરી છે? ભાઈ આ જન્મ્યા ને એ જ ઘડીથી? ના, આ તો બધું પછી આવ્યું છે. તો વિચારી શકીએ છીએ કે ખરેખર દુનિયાની અંદર કેટલા બધા સારા સારા કાર્ય, કેવી સારી સારી વાતો કરી શકનાર, કેટલો સારો બિઝનેસ કરી શકે છે, કેટલું સારું કાર્ય કરી શકે છે, સમાજમાં જીવી શકે છે, કુટુંબને ચલાવી શકે છે, બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી શકે છે, એવી વ્યક્તિ ખાલી આટલી નાનકડી વાતમાં ગુલામ બની જાય છે, આટલી નાની નાની વાતોનો બંધાણી બની જાય છે. કે જે વાતો માટે કહેવાય છે કે તમાકુના ખેતરમાં તો ગધેડા પણ નથી જતા, જાય છે ચરવા, એને ખબર છે કે અહીંયા ના જવાય. અને બુદ્ધિશાળી પ્રાણી આપણે માનવ કેટલી મહામૂર્ખામી કરી લઈએ છે કે આ બધી વાતોને આપણા જીવનમાં સ્થાન આપી દઈએ છીએ. જા નહીં આપો તો ચાલશે, દૂધ નહીં ચાલશે, બદામ કાજુ એ નથી જોઈતા, લીલી વરિયાળી નથી જોઈતી, પણ આ તુલસી, આ માવો બરાબર ચોળી ચોળીને, ઘૂંટી ઘૂંટીને, બારીક કરી કરીને આપણે લેતા હોઈએ છીએ. તો આ દ્રશ્ય જો આપણી સામે રાખીશું, એક બહુ જ બનેલી સત્ય ઘટના છે. એક પરિવારમાં આવી રીતે વ્યસનોના ગુલામ બનેલા પિતાને આ વ્યસનોથી મુક્ત કરવા માટે એમની નાનકડી 10 વર્ષની દીકરી નિમિત્ત બની. ઘણા ઘણા પ્રયત્ન છતાંય જ્યારે ન છોડી શક્યા ત્યારે દીકરીએ નક્કી કર્યું કે પપ્પા રાત્રે તમે ઘરે આવો એટલે મારે તમને પૂછી લેવાનું કે તમે કેટલી વાર આ તમાકુ આ મસાલો ખાધો. એટલે એના પપ્પા કે એટલે એટલી વાર એ જોર જોરથી ગાલે તમાચા, પોતાના ગાલે તમાચા મારે. 8 દિવસ 12 દિવસ મહિનો આ ચાલ્યા જ કર્યું અને પેલા પિતા છોડી જ ન શકે. એક દિવસ તો એટલી બધી વાર લઈ લીધું અને એ દીકરીએ એટલી બધી વાર મારી નાખ્યું કે આ ગાલ આખો લોહી લુહાણ થઈ ગયો. અને પછી એ પિતાનું હૃદય દ્રવી ગયું અને દ્રશ્ય એની સામે આવ્યું કે હું શું કરી નાખત, મારી વાલસોઈ દીકરીને હું આમને આમ ગુમાવી દેત. તો આ દ્રશ્ય જો આપણી સામે સતત લાવીએ કે આપણું જીવન માત્ર આપણા માટે નથી પરંતુ આપણી ઉપર સમાજના ઘણા ઘણા વ્યક્તિઓનો ઋણ છે. આપણે આ જીવનની અંદર આવ્યા આપણે એમને માટલા આ સ્થિતિ સુધી નથી પહોંચ્યા કે કેટલાઓના ઉપકાર એહસાન આપણી સાથે જોડાયેલા છે, કે કેટલાઓનો પ્યાર આપણી સાથે જોડાયેલો છે. શું આપણે એ ઉપકારને, આપણે એ અહેસાનને, આપણે એ પરિવારના પ્રેમને રિટર્ન નથી કરવાનો? આપણને ઉછેરવા માટે ક્યારેક પાડોશીને ત્યાં મૂકવા પડ્યા હશે, ક્યારેક કોઈકને આપણા માટે કંઈક કરવું પડ્યું હશે, કોઈ આપણા માટે જમવાનું બનાવ્યું હશે, કોઈ આપણા માટે રાત જાગ્યા હશે, કોઈ કેવી કેવી પરિસ્થિતિમાં રહી અને આપણને આ સ્થિતિ સુધી પહોંચાડ્યા હશે. તો એ સમાજ જીવનના ઉપકારને, એ બદલાને વાળવા માટે પણ આપણે જીવતા તો રહેવાનું છે ને, અને સારી અને સ્વસ્થતાથી જીવવાનું છે, અને તો જ આપણે આ સમાજમાં સારા કાર્યો કરી શકીશું. અને એના માટે થઈને પણ પત્ની માટે, પરિવાર માટે, પુત્ર માટે, પૌત્રી માટે, પુત્રવધુ માટે, સમાજ માટે આપણે બધા કિંમતી રત્નો છીએ. તો આપણે માત્ર એટલું જ યાદ કરીશું તો આપણે આ જીવનને નિર્વ્યસની બનાવી દઈશું. ત્રીજો રસ્તો છે, આ વિશ્વવિદ્યાલય પાસે એક જાદુઈ, એક ચમત્કારિક શક્તિ છે. અને તે કઈ જાદુ? એટલે એમ નહીં કે બેટા તેરા ભલા હો જાયેગા, વ્યસન છૂટ જાયેગા, શુભ સંકલ્પનો જાદુ તો છે જ, પરંતુ એ શક્તિ કઈ છે? રાજયોગ. આપ સૌને હું એ વાત આજે ચોક્કસ યાદ કરાવીશ કે જે રાજયોગનો થોડો થોડો પણ અહીંયા અભ્યાસ ઘણી વાર શરૂમાં આપણને બેસવાની આદત નથી હોતી એટલે ક્યારેક થોડો કંટાળો પણ આવી જતો હોય કે આ યોગમાં શું કરવાનું છે, ખબર નહીં કોઈ મંત્ર જાપ કરવાનો છે, માળા ફેરવવાની છે, કઈ ઓમ શાંતિ બોલવાનું છે, જાપ જપ શું કરવાનું છે, એ મૂંઝવણ થતી હોય છે. અને માટે આપણે ખાલી એમને એમ બેસી જતા હોઈએ છીએ. પરંતુ ખરેખર આ વિશ્વવિદ્યાલયમાં જે શીખવવામાં આવતો રાજયોગનો અભ્યાસ એને તમે ખૂબ સારી રીતે સમજી લેજો. રાજયોગનો અર્થ શું છે, રાજયોગની વિધિ શું છે અને રાજયોગ દ્વારા પ્રાપ્ત થનારી સિદ્ધિ. તો આ જે રાજયોગનો અભ્યાસ છે, પ્રેક્ટિસ, એ જરૂર તમે ઘરે ગયા પછી પણ અચૂક કરજો. વધુ લાંબો સમય કદાચ ટાઈમ ન પણ આપી શકો તો સવારે ઉઠીને રાત્રે સૂતા પહેલા, અને જો શક્ય બને તો તમારા નજીકના દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં આપણા આ વિશ્વવિદ્યાલયના કેન્દ્ર છે. 24 કલાક અવિરતપણે નિસ્વાર્થ સેવાનો ભેખ ધરીને બ્રહ્માકુમારી બહેનો સેવા આપી રહી છે. 365 દિવસ વિધાઉટ મિસિંગ, એક પણ દિવસની રજા નહીં. સત્સંગનો કાર્યક્રમ, અને એવા સમય થાય છે કે જેમાં તમારા સમાજના કોઈ કાર્યોમાં કાપ મુકાય એવું નથી. એ સમય છે સવારનો અથવા રાત્રિનો. હા, થોડી ઘણી ઊંઘનો ત્યાગ કરવો પડે, થોડું ઘણું કામકાજનું આયોજન કરવું પડે, પરંતુ ચોક્કસ તમે કેન્દ્ર સાથેનો સંપર્ક રાખશો, સત્સંગના વાતાવરણનો લાભ લેશો તો આ એવું શક્તિશાળી વાતાવરણ છે, આ એવી આધ્યાત્મિક શક્તિને પ્રાપ્ત કરવા માટેનું કેન્દ્ર છે કે જ્યાંથી મનને રોજ સારા સારા વિચારો, શક્તિશાળી વિચારો પ્રાપ્ત થશે. અને એક એવું સંગઠનનું બળ જે તમારી અંદર પણ આધ્યાત્મિક જાગૃતિ લાવતું રહેશે. કારણ કે ઘણા વર્ષોની તપશ્ચર્યા જેમણે કરી છે, ઘણા વર્ષોથી રાજયોગનો અભ્યાસ જેમણે કર્યો છે, એવા વ્યક્તિઓના સંગઠનમાં રહેવાથી પણ બળ મળે છે. આપણી ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરી રિચાર્જ થઈ જાય છે. અને માટે જ આ નિર્બળ આત્મા, અશક્ત આત્મા જ્યારે આવી વ્યસનોની બીમારીઓનો ભોગ બને છે, કેમ બને છે, શું કરું, ઈચ્છું છું પણ નથી કરી શકતો, ચાહું છું પણ હું આત્મા નથી બની શકતો, એનું કારણ શું? ઈચ્છા છે, ભાવના છે પણ શક્તિ નથી. વિલ છે, વિલ એટલે ઈચ્છા, પણ પાવર નથી, વિલ પાવર નથી. પરંતુ ખરેખર આ શક્તિ બહાર ક્યાંયથી નહીં મળે, આ શક્તિ ખરેખર આપણી અંદર જ સમાયેલી છે. આપ જ કહો કે એક બીજમાં જ વૃક્ષ સમાયેલું હોય છે ને, બહારથી તો નથી આવતું, પરંતુ બીજ નાનકડું છે અને વટવૃક્ષ મોટું છે. એવી રીતે આ શક્તિ આત્મામાં જ સમાયેલી છે, દ્રઢ સંકલ્પ શક્તિ. આપણા સંકલ્પમાં જ તાકાત છે, વિલ પાવર, જો ઈચ્છા છે તો શક્તિને જોડી દો, અને તે શક્તિ ઈશ્વરીય શક્તિ. આત્માની શક્તિની સાથે જ્યારે ઈશ્વરીય શક્તિ જોડાય છે, પ્રભુ પિતાનો સાથ મળે છે, પ્રભુ પિતાએ આપેલી આધ્યાત્મિક શક્તિઓનો સાથ મળે છે, તો જરૂર આપણી હિંમત અને પરમાત્માની મદદથી આ રસ્તો આપણે સુગમતાથી પાર કરી શકીએ છીએ. એટલે નિર્વ્યસની બનવા માટે, વ્યસન મુક્ત રહેવા માટે આધ્યાત્મિક સત્સંગ કેન્દ્રનો, આધ્યાત્મિક શક્તિઓથી સંપન્ન વાતાવરણનો અવશ્ય અને અચૂક લાભ લો. જો બીજા બધા કામ જે અચાનક આવી પડે છે એ પણ આપણે કરી લઈએ છીએ, તો આ કાર્ય તો આપણું પોતાનું કાર્ય છે. પોતાને સશક્ત શક્તિશાળી બનાવવાનું કાર્ય છે. અને રાજયોગનો અભ્યાસ 15 મિનિટ માટે દરરોજ નક્કી કરો કે અત્યારે હું આ દુનિયાથી પરે હું માત્ર પોતાના માટે જ આ સમય આપીશ. તમે વિચારો કે આત્મા જ્યારે સશક્ત બને છે, શક્તિશાળી બને છે, તો આત્માના વિચારોની અસર એની આજુબાજુ થાય છે. આપણી મનોવૃત્તિને મજબૂત બનાવી, સશક્ત બનાવી, અને પછી દિવસ દરમિયાનના કાર્ય વ્યવહારમાં આપણે જઈશું, તો આપણને બહારના વિચારો કે વાતાવરણની અસર ઓછી થશે. સ્વયંને સક્ષમ બનાવી દઈએ, અને એના માટે આ રાજયોગનો અભ્યાસ છે. સ્વયંની અવસ્થાને મજબૂત બનાવી દઈએ તો વ્યવસ્થા ઓટોમેટિક ઠીક થઈ જશે. આપણે વ્યવસ્થા ઠીક કરવામાં લાગી જઈએ છીએ, બીજું બધું ઠીક કરવામાં લાગી જઈએ છીએ, અને પોતાની અવસ્થા ઢીલ અને ઢસ. જેમ કહ્યું ને, સવારના પહોરમાં ઉઠતાની સાથે જ પેલું સોગ્યું મોડું હોય, સી ખબર ઉતરેલી કઢી જેવું મો. પણ સવારના પહોરમાં જ આપણે એકદમ સ્ફૂર્તિલા હોઈએ, ખુશનુમા હોઈએ, રાજયોગનો અભ્યાસ કરીને સ્ફૂર્તિથી સશક્ત બનાવીને, સ્વસ્થ બનાવીને, પછી સમાજના કે વ્યવહારના કે ઘરના કાર્યોમાં લાગીએ, તો એ કાર્યમાં ચમક જુદી જ આવશે. એટલે 15 મિનિટ મુજ આત્મા માટે મારે કાઢવાની જ છે. ઉઠીને જે પેલું કેટલા વાગ્યા શું થયું દોડધામ કરી નાખીએ છીએ ને, ઝટ ઝટ આ રહી ગયું ને આમ કરવાનું, નામ નહીં, ઉઠીને પહેલો પોતાના માટે ટાઈમ, શાંત ચિત્તે સ્વસ્થતાથી આત્મચિંતન, આત્મ પરિવર્તન, આત્મનિરીક્ષણ. હું કોણ છું? હું શા માટે આ જગતમાં આવ્યો છું? મારે શું કરવાનું છે? મારે કેવી રીતે કરવાનું છે? એટલે જેમ જેમ આપણે સ્વ પ્રત્યે જાગૃત થતા જઈશું, તો સ્વયંના કર્મ, કારણ કે દરેક કર્મનું પરિણામ નિશ્ચિત છે, દરેક કર્મનું પરિણામ, એટલે હું કહું છું કે એક ફળ એવું કે જે ભાવે કે ના ભાવે, ગમે કે ના ગમે, ઈચ્છીએ કે ના ઈચ્છીએ, તો એ ખાવું પડે. એ ફળ કયું? જામફળ સીતાફળ નહીં, કર્મફળ. કર્મફળ જેવું કરીએ છીએ તેવું પામીએ જ છીએ. એટલે અત્યારે આપણને નથી ખ્યાલ આવતો કે આ વ્યસનો, આ વ્યર્થ વિચારો, આ બુરાઈઓ, આ કુરિવાજો, આ કુપ્રથાઓ, આ અંધશ્રદ્ધાઓથી મને શું થશે. દેખીતી રીતે કદાચ આપણે એને બહુ મોટું રૂપ નથી આપતા, પણ જે કર્મ કર્યું, જે અંદર વ્યસનો ગયા, જે ઝેર અંદર નાખ્યું, 40થી પણ વધુ ઝેર એમાં ભરેલા છે એવું કોઈ કહ્યું છે, તમાકુમાં, નિકોટીન જેવા પદાર્થો. હવે એ બધું જે અંદર નાખી દીધું તો એ નુકસાન તો કરવાનું જ છે. હવે એ કર્મનું ફળ જ્યારે આપણી સામે આવશે ત્યારે લાચારી હશે આપણી પાસે, આપણે નિસહાય થઈ ગયા હોઈશું. અને માટે આજે જે તમને સ્લાઇડ્સ બતાવશે એને ખૂબ ધ્યાનથી આપણે જોઈશું કે સ્લાઇડ્સની અંદર એવા એવા ભયંકર પરિણામ બતાવ્યા છે. તો ક્યારેક ક્યારેક આવા ભયંકર પરિણામોને પણ સામે રાખીએ તો પણ આપણે ડરથી કે ભયથી પણ આપણે વ્યસન મુક્ત થઈ શકીએ. એટલે કેટલીક વખત ભય પણ જરૂરી છે, કારણ કે પહેલા ખબર નથી પડતી હોતી, પરંતુ આવા ઘણા ઘણા લોકોની સામે આવેલા બીમારીઓના ભયંકર પરિણામોને જોઈને આપણી જાતને આપણે શું કરી દેવાની છે, એમાંથી બાકાત રાખવાની છે. તો આજે આપ સૌની સામે જેમ સવારે ગુરુ દક્ષિણા માગી લીધી ને, આપી દીધી ને બધાએ, શું કર્યું પછી? 5 પૈસા, 2 પૈસા, કે પૈસાનો જમાનો ગયો, હવે પૈસા આનાનો જમાનો ગયો, 5 કયા? ખોટા છે, ખોટા કે ખોટા નથી લાવ્યા, નથી લાવ્યા ને? સાચા કહો તો બેન હાલ આપી દઈએ કાઢીને, પણ અહીંયા તો ખોટા માગવામાં આવે છે. એ ખોટા કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર છે. હવે બધા જુઓ, હવે ડોકવામાં આમ થવા લાગ્યું કે હા બેન આ તો ખબર જ નહોતી. જોડે ને જોડે 365 દિવસ 24 કલાક આ તો જોડે ને જોડે જ છે, પરંતુ આ 5 ખોટા અને સાથે એની સેના બહુ મોટી લાંબી છે, હે ને? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારની સાથે વેર, વિરોધ, નફરત, ઈર્ષ્યા, દ્વેષ, મારું તારું, પરચિંતન, પરદર્શન, અદેખાઈ, કેટલું છે જોડાયેલું. તો સેનાપતિને જ યાદ કર્યા, સેના તો બહુ લાંબી છે, અને એની સાથે જોડાયેલા આ દૂષણો છે, અને દૂષણોની સાથે જોડાયેલા વ્યસનો છે, અને એની સાથે જોડાયેલા વ્યર્થ વિચારો છે. હવે આ બધાને એક સામતા કાઢવા હોય તો શું કરવું પડશે? માટીથી કે કિચડથી ભરેલી બાલટી હોય, વાસણ કે પાત્ર હોય, એમાંથી થોડું 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 કાઢવા જઈશું તો બહુ વાર લાગશે, પરંતુ એને શું કરી નાખો? પાણીના ફોર્સ કે ધોધની નીચે મૂકી દો તો પેલું ચોખ્ખું પાણી જતા 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 એક સમય એવો આવશે કે પેલું બધું નીકળી જશે અને પાત્ર ખાલી પણ નહીં રહે, પરંતુ સ્વચ્છ પાણીથી, નિર્મળ જળથી ભરાઈ જશે. એટલે આપણે બીજી કોઈ મહેનત નથી કરવાની, પરંતુ એક જ કામ કરવાનું છે, પરમપિતા પરમાત્માના ઈશ્વરીય શક્તિઓનો, એમની પ્રેમ કૃપાનો અનંત ધોધ, નિર્મળ જળનો, એ પાવન શક્તિઓનો અવિરત ધોધ વહ્યા જ કરે છે. માત્ર આપણે એને આત્મારૂપી પાત્રમાં ઝીલી લેવાનો છે. એ આત્મારૂપી પાત્રમાં ઝીલતા 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 એક સમય એવો આવશે કે આપણી અંદરથી આ બધું ગાયબ થઈ જશે અને આપણે શક્તિઓના સ્ત્રોત પરમાત્માની સાનિધ્યમાં સંગમાં એના પ્રેમની શીતળ છાયામાં આપણી આત્માને શક્તિઓથી ભરપૂર, પ્રેમથી ભરપૂર, આનંદથી ભરપૂર, સદગુણોથી ભરપૂર, સર્વ દિવ્યતાઓથી ભરપૂર અનુભવ કરી શકીશું. તો આપ સૌને પસંદ છે આ વાતો? જે કહે છે કે હા જરૂર પસંદ છે અને આપણે આજથી નક્કી કરીએ છીએ, ભાઈ ધીરે ધીરે હાથ ઊંચો થવા લાગ્યો છે. ખૂબ સરસ, ખૂબ ખૂબ દિલથી અભિનંદન. આપ સૌએ ખુલ્લા દિલથી હાથ ઊંચો કરી અને આ ઈશ્વરીય કાર્યમાં, સ્વસ્થ સમાજ નિર્માણમાં, નિર્વ્યસની જીવન બનાવવાના આ શ્રેષ્ઠ સંકલ્પ યજ્ઞમાં આહુતિ આપવાનો નિર્ધાર કર્યો ને, દ્રઢ નિર્ધાર છે ને, કે પછી શેઠની શિખામણ જો પાછા કહી દીધું, હા એટલે શાંતિવનના ઝાપા સુધી નહીં ને, એવું નહીં કરતા. એટલા માટે આજે આપ સૌની સામે એક ખૂબ સુંદર અહીંયા બોક્સ મૂકવામાં આવશે. જો ગભરાઈ ગયા કે બેન આવું તો ખબર જ નહોતી, આ તો બધું મનમાં ને મનમાં. હા અમને તો એમ કે કુલડીમાં ગોળ વાટી લઈશું તો ચાલી જશે, પરંતુ કેટલીક વખત જાહેરમાં જ્યારે આપણે દ્રઢ સંકલ્પ કરીએ છીએ તો બધાના શુભ ભાવનાઓનું બળ એકબીજા આત્મા પ્રત્યે, જોજો પાછા એવું કહી ના દેતા, પાછા ઘણી વાર એવું બને કે જો તમે નક્કી કર્યું હતું ને જાહેરમાં, જો હવે કેટલું કરો છો, એવું નહીં કરતા. ઉલટું એના માટે વધારે શું કરજો, હું તો કહું છું કે ખરેખર એકબીજાને પણ પ્રેમ અને સહયોગનું બળ, એકબીજા માટે શુભ ભાવનાઓનું બળ આપજો. અને એના માટે ખૂબ જ નાનકડી ત્રણ ચાર વાતો, ત્રણ ચાર લીટીમાં જરૂર બેસીને શાંત ચિત્તે આ પ્રાર્થના કહો તો પ્રાર્થના, રાજયોગનો અભ્યાસ કહો તો રાજયોગનો અભ્યાસ, અથવા એકબીજા માટેની શુભ ભાવનાઓનું વહેણ જરૂર બોલજો. જે બોલવાથી પોતાની અંદર તો મક્કમતા આવશે જ, પણ બીજાઓને પણ બળ મળશે કે આ બધી જ નિર્મળ આત્માઓ છે, નિર્વ્યસની આત્માઓ છે. આત્માઓ શબ્દ હું એટલા માટે વાપરું છું કે આપણે બધા જ માનવ આત્માઓ ખરેખર જ નિર્વ્યસની છીએ, ખરેખર જ આપણામાં કોઈ બુરાઈ નથી, પ્રત્યેક આત્મા સદગુણી છે, પ્રત્યેક આત્મા શક્તિશાળી છે. આત્માનું પોતાનું જે રૂપ છે એ એકદમ સ્વચ્છ છે, શુદ્ધ છે. તો આપણે જ્યારે યાદ કરીએ છીએ કે હું એક નિર્મળ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શક્તિશાળી આત્મા છું, તો જરૂર આપણી અંદરથી એ શક્તિ ઉજાગર થાય છે અને આપણે વ્યસનોની દિશાથી દૂર એ રસ્તો જ ભૂલી જઈએ છીએ. તો રોજ માત્ર 5 મિનિટ પણ આવી 5 શબ્દોની, 5 શુભ સંકલ્પની પ્રાર્થના જો કરીએ તો જરૂર જહાં ચાહ હૈ વહાં રાહ હૈ, જ્યાં સંકલ્પ છે ત્યાં સિદ્ધિ અવશ્ય છે. તો આપ સૌને હું ખૂબ દિલથી અભિનંદન આપું છું કે જરૂર જો વ્યસન છે તો એને છોડી દેશો, અને જો નથી તો જેમનામાં છે એવું નક્કી કરો કે હું આટલા સમયમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિને, બે વ્યક્તિને નિર્વ્યસની બનાવવાનો પુરુષાર્થ કરીશ. એટલું તો કરી શકાય ને? જો છે તો હું છોડી દઈશ, અને જો નથી તો હું બીજાઓને પણ બનાવીશ. અને ટાર્ગેટ નક્કી કરજો, એવું નહીં એક વર્ષ સુધી, એક મહિનામાં આ કામ કરીશ, બે મહિનામાં આ કામ કરીશ, આટલું તો હું કરીશ જ. જો બધા એકબીજાને જોવા લાગ્યા છે, પછી આંગળી તો નથી ચીંધતા ને, આમાં બીજાને નહીં જોતા, બીજા કરે કે ન કરે હું તો કરીશ જ. બરાબર છે ને? ઈશ્વરીય કર્તવ્યમાં હું સહયોગી બનીશ. પરમાત્માએ આરંભેલા આ શુભ કાર્યમાં, આ રુદ્ર યજ્ઞમાં હું મારી આહુતિ આપીશ. તો બધા નક્કી કરો છો ને? હજુ કરી રહ્યા છો કે કરી લીધું? હા, થઈ ગયું ને નક્કી? સંકલ્પ પાકો? તો આપ સૌની સામે અહીંયા એક બોક્સ મૂક્યું છે. આજે આપ સૌ ખૂબ જ ભાગ્યશાળી છો કે પરમાત્મા જે આ કાર્ય કરાવી રહ્યા છે નિમિત્ત બનીને, એવા તપસ્વીની, રાજયોગીની દાદીઓના દર્શનનો લાભ આપ સૌને મળવાનો છે. એવી પ્રતિભા, એવું વ્યક્તિત્વ, એવી હસ્તી જેમની વર્ષોની તપસ્યા અને એનો લાભ આપ ખૂબ ઓછા સમયમાં, એટલે જેમ કહેવાય છે ને કે અચાનકની લોટરી, લોટરી એટલે ઓછી મહેનત ને વધુ પ્રાપ્તિ. તો આ છે તમારી ગોડલી લોટરી. એટલે દાદીજી આપણા વચ્ચે આવે, આપણી સાથે જેટલો સમય રહે, આપ એક એક સેકન્ડ એને કિંમતી ગણજો. અને સૌથી વધુ બીજાઓને જોવામાં, બીજાઓની સાથે વાતોમાં સમય નહીં ગુમાવતા, પણ એ તપસ્વીની આત્માઓના આંદોલનો, પ્રકંપનોને ઝીલવાનો આપનો પ્રયત્ન રાખજો. અને તે વખતે આપ જેટલા દ્રઢ સંકલ્પ કરશો, જેટલા શુભ સંકલ્પ કરશો, જેટલા સ્વપરિવર્તન માટેના સંકલ્પ કરશો, તો આપને આવી પવિત્ર આત્માઓ, જે પતિત પાવની જ્ઞાન ગંગાઓ છે, આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થઈ જશે. એટલે જરૂર તે વખતે સબળ સંકલ્પ કરી અને અહીંયા સ્વાહા કરી દેશો, તો હું ખાતરી આપું છું કે ચોક્કસ આપ આપના આ સંકલ્પમાં સફળ રહેશો, રહેશો ને રહેશો જ. ઓમ શાંતિ.